एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ज्ञानगोष्ठी विश्वना श्रेष्ठ विचारो अने विचारकोनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआई नी मदद थी तैयार करवामां आव्यो छे।
आजनी ज्ञानगोष्ठीमां आपनुं स्वागत छे। આજે આપણે એક એવા લેખિકાની વાત કરવાના છીએ જેમની કલમે દુનિયાભરના લાખો વાચકોને જકડી રાખ્યા છે, જેમની વાર્તાઓએ આપણને હસાવ્યા છે, રડાવ્યા છે અને અને વિચારતા કર્યા છે। ઇસાબેલ એલેન્ડે,
બિલકુલ, ઇસાબેલ એન્જેલિકા એલેન્ડે લોના, એમનો જન્મ ખબર છે 2 ઓગસ્ટ 1942ના રોજ પેરુના લીમા શહેરમાં।
પેરુમાં? ચિલીમાં નહીં?
હા, એ જ રસપ્રદ વાત છે। તેઓ મૂળ તો ચિલિયન અમેરિકન લેખિકા ગણાય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એમની ખ્યાતિ તો અસાધારણ છે, પણ જન્મ પેરુમાં। જાણે શરૂઆતથી જ એમના જીવનમાં પેલું વિસ્થાપન અને ઘરની શોધનો સૂર લખાયેલો હતો એમ કહી શકાય।
અને અત્યારે પણ લગભગ 80 વર્ષની ઉંમરે તેઓ સક્રિય રીતે લખી રહ્યા છે, એ પોતે જ બહુ મોટી વાત છે। પણ એમની આટલી બધી લોકપ્રિયતાનું કારણ શું? એમની ખાસિયત શું ગણીશું આપણે?
એમની સૌથી મોટી ઓળખ કદાચ વ્યક્તિગત અનુભવો હોય ને, જેમ કે પ્રેમ, નુકસાન, પારિવારિક સંબંધો અને જે મોટી રાજકીય ઘટનાઓ બને, યુદ્ધ, ક્રાંતિ, દેશનિકાલ, આ બંનેને એકસાથે વણી લેવાની એમની અદ્ભુત ક્ષમતા। એમણે ઇતિહાસને માત્ર રાજાઓ અને નેતાઓની કહાણી તરીકે નહીં, પણ સામાન્ય લોકો અને ખાસ કરીને સ્ત્રીઓના જીવન પર તેની શું અસર પડે છે એ રીતે રજૂ કર્યું।
બરાબર।
અને સૌથી અગત્યનું, એમણે વાર્તાકથનને માત્ર મનોરંજન નહીં પણ એટલે યાદોને જીવંત રાખવાનું, અન્યાય સામે લડવાનું અને અસ્તિત્વ ટકાવી રાખવાનું એક શક્તિશાળી સાધન બનાવ્યું।
તમે કહ્યું કે એમણે ઇતિહાસને સ્ત્રીઓના દૃષ્ટિકોણથી રજૂ કર્યો, આ વાત થોડી વધુ સ્પષ્ટ કરશો? લેટિન અમેરિકન સાહિત્યમાં આ કે રીતે અલગ પડતું હતું?
સારો પ્રશ્ન છે। જુઓ, એલેન્ડે જે સમયે ઉભરી આવ્યા ને, તે લેટિન અમેરિકન સાહિત્યનો જે બૂમ યુગ કહેવાય છે એના પછીનો સમય હતો।
હા, ગાર્સિયા માર્ક્વેઝ અને એ બધા।
બરાબર, ગાર્સિયા માર્ક્વેઝ, વર્ગાઝ લોસા, મોટાભાગના લેખકો પુરુષ હતા અને એમનું ધ્યાન મોટાભાગે જાહેર જીવન, રાજકારણ, યુદ્ધના મેદાન, પુરુષ પાત્રો પર વહેતું। એલેન્ડે, જેમને પોસ્ટ બૂમ પેઢીના ગણવામાં આવે છે, એમણે આ ધરી બદલી નાખી। વિચારો, જ્યાં પુરુષ લેખકો યુદ્ધ અને રાજકીય દાવપેચ પર લખતા હતા, ત્યાં એલેન્ડે એ યુદ્ધની અસર રસોડામાં ઓછી બનતી રોટલીમાં કેવી દેખાય, કે પછી સરમુખત્યાર શાહીની અસર ઘરના ડાઇનિંગ ટેબલ પરની પેલી ખાલી ખુરશીની ચૂપકીદીમાં કેવી દેખાય એ બતાવ્યું।
બહુ જ સરસ રીતે કહ્યું તમે।
ઇતિહાસની મોટી ઘટનાઓનો અર્થ સ્ત્રીઓના રોજબરોજના જીવનમાં, એમના સંબંધોમાં, એમની લાગણીઓમાં કેવી રીતે બદલાય છે એ એમનું મુખ્ય ભાર રહ્યો। એટલે એમ કહી શકાય કે એમણે ઇતિહાસનું જાણે સ્ત્રીકરણ કર્યું।
સમજાયું। એટલે મોટી રાજકીય ઘટનાઓનું પ્રતિબિંબ ઘરની ચાર દિવાલોની અંદર જોયું અને એમના લખાણોમાં પેલો જાદુઈ યથાર્થવાદ એટલે કે મેજિકલ રિયલિઝમનો પણ ઉલ્લેખ આવે છે, એ શું છે?
હા, જાદુઈ યથાર્થવાદ એ લેટિન અમેરિકન સાહિત્યની, ખાસ કરીને બૂમ યુગની, એક બહુ મહત્વની શૈલી છે। એલેન્ડે એને અપનાવી અને એને પોતાનો ઓપ આપ્યો એમ કહીએ તો ચાલે। સાદી ભાષામાં કહું તો જાદુઈ યથાર્થવાદ એટલે વાસ્તવિક દુનિયાની વાર્તા ચાલતી હોય અને એમાં જ કોઈ જાદુઈ, અસામાન્ય કે અતિવાસ્તવિક ઘટના કે પાત્ર એવી રીતે વણી લેવામાં આવે જાણે એ રોજબરોજનો જ ભાગ હોય, એકદમ સહજતાથી।
કોઈ ઉદાહરણ આપી શકશો?
હા, જેમ કે એમની સૌથી પ્રખ્યાત નવલકથા ધ હાઉસ ઓફ ધ સ્પિરિટ્સ, એમાં મુખ્ય પાત્ર છે ક્લારા। એ ભવિષ્ય જોઈ શકે છે, વસ્તુઓને સ્પર્શ કર્યા વગર ખસેડી શકે છે અને આ બધું વાર્તામાં એવી રીતે આવે છે જાણે એક સામાન્ય વાત હોય। વાચક એના પર સવાલ નથી ઉઠાવતો, સ્વીકારી લે છે। આ શૈલીથી શું થાય કે વાસ્તવિકતાની જે બહુપરિમાણીય પ્રકૃતિ છે એ રજૂ થાય છે।
ખરેખર રસપ્રદ। હવે આપણે એમના સમયના રાજકીય સંદર્ભની વાત કરી રહ્યા હતા, ખાસ કરીને ચીલીની ઘટનાઓ, એની એમના જીવન પર શું અસર પડી?
અસર, એ અસર તો ખૂબ જ ઊંડી અને નિર્ણાયક હતી। જુઓ, એ શીત યુદ્ધનો સમય હતો અને લેટિન અમેરિકા એનું એક મોટું મેદાન હતું।
હા,
1973માં 11 સપ્ટેમ્બરે ચિલીમાં જનરલ ઓગસ્ટો પિનોચેટના નેતૃત્વ હેઠળ લશ્કરી બળવો થયો. આ બળવાએ શું કર્યું કે દેશના લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા સમાજવાદી રાષ્ટ્રપતિ ડોક્ટર સાલ્વાડોર એલેન્ડે, જે ઇસાબેલના કાકા થતા હતા,
એમના કાકા,
હા, પિતાના પિતરાઈ ભાઈ અને ગોડફાધર પણ, એમની સરકારને ઉથલાવી દીધી અને એમની હત્યા કરવામાં આવી. આ માત્ર એક રાજકીય ઘટના નહોતી, એ ઇસાબેલ માટે અત્યંત અંગત અને આઘાતજનક હતી.
સમજી શકાય એવું છે. અને આ બળવા પછી શું થયું?
પિનોચેટના શાસને ભયંકર દમન ગુજાર્યું. ડાબેરી વિચારધારા સાથે જોડાયેલા હજારો લોકોની ધરપકડ થઈ, એમને કાસ આપવામાં આવ્યો અથવા તો એમની હત્યા કરવામાં આવી.
ઓ ગોડ.
હવે સાલ્વાડોર એલેન્ડેના પરિવાર સાથે જોડાયેલા હોવાને કારણે અને પોતે પણ પ્રગતિશીલ અને નારીવાદી વિચારો ધરાવતા જાણીતા પત્રકાર હતા, એટલે ઇસાબેલ અને એમનો પરિવાર સીધા નિશાના પર હતા.
હા, દેખીતું છે.
શરૂઆતમાં તો એમણે ત્યાં રહીને શાસન દ્વારા જે લોકોને નિશાન બનાવાયા હતા એમને મદદ કરવાનો પ્રયાસ કર્યો, પણ જોખમ એટલું વધી ગયું કે આખરે 1975માં એમને પોતાનો દેશ છોડીને વેનેઝુએલા જવું પડ્યું, 13 વર્ષ લાંબા દેશ નિકાલ પર.
13 વર્ષ એટલે એમ કહી શકાય કે એમનું જે ગંભીર સાહિત્યિક લેખન છે એ આ દેશ નિકાલના અનુભવમાંથી જન્મ્યું. એ પહેલા તેઓ શું કરતા હતા?
હા, મોટાભાગે તો એમ જ. એમનું ગંભીર સાહિત્યિક લેખન દેશ નિકાલ દરમિયાન જ શરૂ થયું. એ પહેલા ચીલીમાં તેઓ એક ખૂબ જ સફળ અને જાણીતા પત્રકાર હતા. ટીવી પર પણ કામ કર્યું હતું, નાટકો પણ લખ્યા હતા.
પત્રકાર તરીકે? હા. શું લખતા?
હા, ખાસ કરીને પોલા નામનું એક પ્રગતિશીલ નારીવાદી મેગેઝિન હતું, એમાં એમની એક કોલમ આવતી, બહુ રમૂજી અને ધારદાર. એમાં તેઓ સમાજના રૂઢિચુસ્ત વિચારોને પડકારતા હતા.
અચ્છા, તે સમયમાં?
હા, એટલે એમની પત્રકાર તરીકેની આ જે નિર્ભીકતા હતી જેનાથી એમને ચીલીમાં ઓળખ મળી, એ જ કદાચ 1973ના બળવા પછી એમના માટે જોખમ બની ગઈ.
બરાબર. એમના શરૂઆતના જીવન અને ઘડતર વિશે થોડું વધુ જાણવું છે. આ ઘર અને વિસ્થાપનનો અનુભવ એ ક્યાંથી આવ્યો હશે?
જેમ આપણે વાત કરી, જન્મ પેરુમાં, પિતા ટોમસ એલેન્ડે રાજદ્વારી હતા. ઇસાબેલ જ્યારે 3 વર્ષના હતા ત્યારે એમના માતા પિતા અલગ થયા.
ઓહ, નાની ઉંમરે.
હા. પછી એમની માતા ફ્રાન્સિસ્કા લોના એ બીજા રાજદ્વારી સાથે લગ્ન કર્યા, એટલે પરિવાર બોલિવિયા અને લેબનોન જેવા દેશોમાં રહ્યો. આ સતત સ્થળાંતર અને અલગ અલગ સંસ્કૃતિઓના અનુભવે એમનામાં પેલી બહારના નિરીક્ષકની દ્રષ્ટિ કેળવી.
હા.
ઘર શું છે, વતન કોને કહેવાય, આ બધા પ્રશ્નો એમના મનમાં ઊંડા ઉતર્યા હશે. અને એમના બાળપણ પર એમના દાદીનો ઘણો પ્રભાવ રહ્યો.
એમના દાદી? એ કઈ રીતે? રસપ્રદ લાગે છે.
એમના દાદી જરા વિચિત્ર અને આધ્યાત્મિક સ્વભાવના હતા એમ કહેવાય છે. તેઓ ભૂતપ્રેત સાથે વાતો કરવાનો દાવો કરતા, ભવિષ્યવાણી કરતા, અને એમની પાસે પારિવારિક કિસ્સાઓ અને દંતકથાઓનો અખૂટ ભંડાર હતો.
અચ્છા, વાર્તાઓનો ખજાનો. બિલકુલ.
એમણે નાની ઇસાબેલની કલ્પના શક્તિને આ બધી વાર્તાઓથી ભરી દીધી, અને આ જ વાતાવરણમાંથી કદાચ એમના જાદુઈ યથાર્થવાદના બીજ રોપાયા હશે.
એટલે બાળપણના અનુભવો, પત્રકાર તરીકેની કારકિર્દી, રાજકીય ઉથલપાથલ અને પછી દેશ નિકાલ, આ બધાએ મળીને એમના લેખનનો પાયો નાખ્યો. હવે એમના મુખ્ય સાહિત્યિક વિચારો અને યોગદાન પર પાછા ફરીએ. વાર્તાકથનનું મહત્વ એમના માટે કેટલું હતું? તમે કહ્યું કે અસ્તિત્વ ટકાવી રાખવાનું સાધન હતું.
અત્યંત મહત્વનું. ખરેખર એમના માટે વાર્તા કહેવી એ શ્વાસ લેવા જેટલું જરૂરી છે એમ કહીએ તો ચાલે. એ માત્ર ભૂતકાળને યાદ કરવાનું સાધન નથી, એ ભૂંસાયેલા ઇતિહાસને ફરીથી લખવાની, મૌનને તોડવાની, આઘાતમાંથી બહાર આવવાની અને ન્યાય મેળવવાની એક રીત છે. વિચારો, દેશની કાલમાં જ્યારે બધું છીનવાઈ ગયું હતું ત્યારે વાર્તાઓ જ હતી જેણે એમને પોતાના મૂળ સાથે જોડી રાખ્યા. એમની નવલકથાઓના પાત્રો પણ ઘણીવાર વાર્તાઓ કહીને જ પોતાની ઓળખ બનાવે છે, મુશ્કેલીઓનો સામનો કરે છે અને ભવિષ્યની આશા જાળવી રાખે છે.
જેમ કે ઇવાલુના.
બરાબર. ઇવાલુનાની નાયિકા. કલા એ પ્રતિકાર છે, આશા છે, આ એમનો કેન્દ્રીય સંદેશ છે.
ચાલો હવે એમની કેટલીક મુખ્ય કૃતિઓ તરફ વળીએ. શરૂઆત ક્યાંથી કરીશું? કઈ બુક સૌથી વધુ પ્રખ્યાત છે?
શરૂઆત તો એમની પહેલી અને સૌથી પ્રખ્યાત નવલકથા ધ હાઉસ ઓફ ધ સ્પિરિટ્સ, લકાસા ડેલો સ્પિરિટોસ, 1982થી જ કરવી પડે. આ પુસ્તકે તો એમને રાતોરાત આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી દીધી.
હા, મેં સાંભળ્યું છે એના વિશે, બહુ જ વખણાય છે.
હા, આ એક મહાકાવ્યાત્મક કૌટુંબિક ગાથા છે. એક અનામી લેટિન અમેરિકન દેશ છે જે સ્પષ્ટપણે ચિલીજ છે. ત્યાંના ટ્રુએબા પરિવારની ચાર પેઢીઓની વાત છે. એમાં પ્રેમ, મૃત્યુ, રાજકારણ, ક્રાંતિ, જાદુ બધું જ છે. અને એની રચના પાછળ પણ એક કહાણી છે.
ઓ, શું કહાણી છે?
8 જાન્યુઆરી 1981 એ દિવસે એલેન્ડેને સમાચાર મળ્યા કે ચિલીમાં એમના 99 વર્ષના પ્રિય દાદા મૃત્યુશૈયા પર છે.
ઓ,
હવે એમને મળી શકે એમ તો હતા નહીં, દેશને કાલમાં હતા. એટલે એમને વેનેઝુએલાથી એમને એક લાંબો પત્ર લખવાનું શરૂ કર્યું.
પત્ર? માત્ર પત્ર?
હા. અને એ પત્ર લખતા ગયા, લખતા ગયા, અને એ 500 પાનાની નવલકથા બની ગઈ.
અદ્ભુત, શું વાત છે! પત્રમાંથી નવલકથા.
અને રસપ્રદ વાત એ છે કે ત્યારથી તેઓ પરંપરાગત રીતે દર વર્ષે 8 જાન્યુઆરીએ જ પોતાનું નવું પુસ્તક લખવાનું શરૂ કરે છે. જાણે એક રિચ્યુઅલ, એક શ્રદ્ધા.
અરે વાહ, આ તો લેખન પ્રક્રિયા સાથે જોડાયેલી એક અંગત વિધિ જેવું થઈ ગયું. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ. ધ હાઉસ ઓફ ધ સ્પિરિટ્સ પછી કઈ મહત્વની કૃતિઓ આવી?
એ પછી એમની બીજી નવલકથા આવી, ઓફ લવ એન્ડ શેડોઝ, ધ અમોર ઇદી સોમ્બ્રા, 1984. આ પુસ્તક વધુ સીધી રીતે પિનોચેટ શાસનની જે ક્રૂરતા હતી અને જે લોકો ગુમ થઈ ગયા હતા એ મુદ્દાને સ્પર્શે છે.
એટલે વધુ રાજકીય.
હા, કહી શકાય. એ બે પત્રકારોની વાર્તા છે જેઓ શાસનના ગુનાઓને ઉજાગર કરવાનો પ્રયત્ન કરે છે અને પ્રેમમાં પડે છે. પછી આવી ઇવા લુના 1987. એ એક અનાથ છોકરીની વાર્તા છે જે પોતાની કલ્પનાશક્તિ અને વાર્તા કહેવાની અદ્ભુત ક્ષમતા દ્વારા જીવનની મુશ્કેલીઓ પર વિજય મેળવે છે. આ પુસ્તક એક રીતે વાર્તાકારની શક્તિની ઉજવણી છે.
અને એમની આત્મકથાત્મક કૃતિ પોલા વિશે શું કહેશો? એ ખૂબ જ અંગત અને ભાવુક હોવાનું કહેવાય છે. મેં સાંભળ્યું છે કે વાંચવી અઘરી પડે છે.
હા, પોલા 1994. એક અત્યંત અંગત, હૃદયદ્રાવક અને ખૂબ જ સુંદર પુસ્તક છે. એમણે એમની પુત્રી પોલાને સંબોધીને લખેલું છે. પોલા પોર્ફિરિયા નામના ગંભીર રોગને કારણે કોમામાં હતી અને અંતે 28 વર્ષની વયે મૃત્યુ પામી.
ઓ, કેટલું દુઃખદ.
આ પુસ્તકમાં તેઓ પોતાની દીકરીની માંદગીની વાત કરતા કરતા પોતાના જીવનની, પોતાના પરિવારના ઇતિહાસની અને ચિલીના ઇતિહાસની વાતો વણી લે છે. તે માતૃપ્રેમ, શોક, સ્મૃતિ અને જીવનની ક્ષણભંગુરતા પરનું એક શક્તિશાળી ચિંતન છે. હા, ઘણા વાચકો માટે તે વાંચવું મુશ્કેલ રહ્યું છે, પણ એટલું જ પ્રભાવશાળી પણ.
શું એમણે પછીના વર્ષોમાં પણ આ જ પ્રકારના વિષયો પર લખવાનું ચાલુ રાખ્યું કે કંઈક અલગ કર્યું? કારણ કે એમની કારકિર્દી તો ઘણી લાંબી છે.
એમણે સતત લખ્યું છે અને એમના વિષયોનો વ્યાપ પણ વિસ્તર્યો છે. ચોક્કસ. એમને ડોટર ઓફ ફોર્ચ્યુન, હિજા દેલા ફોર્તુના 1999 જેવી ઐતિહાસિક નવલકથાઓ લખી. એ 19મી સદીના કેલિફોર્નિયા ગોલ્ડ રશના સમયની વાત છે. એક ચિલિયન યુવતીની સાહસ કથા.
અચ્છા, એટલે સમયગાળો બદલાયો.
હા. અને એમની તાજેતરની નવલકથા અ લોંગ પેટલ ઓફ ધ સી, લાર્ગો પેતાલો દે માર, 2019 પણ ખૂબ મહત્વની છે. એ સ્પેનિશ ગૃહયુદ્ધમાંથી ભાગીને આવેલા શરણાર્થીઓની વાત કહે છે. કવિ પાબ્લો નેરુદાની મદદથી એ લોકો ચિલી આવેલા.
હા, નેરુદાની મદદથી.
અને પછી ત્યાં એ લોકો 1973ના બળવાનો સામનો કરે છે. એટલે જુઓ, 20મી સદીની બે મોટી રાજકીય ટ્રેજેડીઓને એમણે આમાં જોડી દીધી.
બરાબર, બે અલગ અલગ દેશના ઇતિહાસને જોડ્યા.
બિલકુલ. અને ઇન ધ મિડસ્ટ ઓફ વિન્ટર, માસ આઝાદ એલ વિન્ટર 2017 જેવી કૃતિઓમાં એમણે સ્થળાંતર, માનવ અધિકાર, વૃદ્ધાવસ્થા જેવા આજના સમયના મુદ્દાઓને પણ સ્પર્શ્યા છે. એટલે એ સતત વિકસતા રહ્યા છે.
ખરેખર ખૂબ જ વિશાળ અને વૈવિધ્યસભર કારકિર્દી. હવે એમના વારસા અને પ્રભાવ વિશે વાત કરીએ. શું શરૂઆતથી જ એમને આટલી સ્વીકૃતિ મળી ગઈ હતી કે ટીકા પણ થઈ હતી?
ના, શરૂઆતમાં, ખાસ કરીને ધ હાઉસ ઓફ ધ સ્પિરિટ્સની જબરદસ્ત સફળતા પછી, કેટલાક સાહિત્યિક વિવેચકોએ, અને એમાં મુખ્યત્વે પુરુષો હતા, એમની ટીકા કરી હતી.
ઓ, શું કહેતા હતા?
કોઈએ કર્યું કે તેઓ ગાર્સિયા માર્કવેઝની નકલ કરે છે, તો કોઈએ એમની લોકપ્રિયતાને જરા શંકાની નજરે જોઈ. જાણે લોકપ્રિય હોય એ સારું ન હોઈ શકે, એને સાહિત્યિક ન ગણ્યું.
આવું તો થાય છે ઘણીવાર, પોપ્યુલર એટલે ઓછું ગંભીર એવું માનવામાં આવે છે.
બરાબર, પણ બીજી બાજુ ખાસ કરીને નારીવાદી વિવેચકો અને લાખો સામાન્ય વાચકોએ એમના કાર્યને હાથોહાથ વધાવી લીધું. એમને એમાં સ્ત્રીઓના અનુભવો, એમની શક્તિ અને સંઘર્ષોનું એક નવું અને પ્રમાણિક નિરૂપણ દેખાયું.
અને સમય જતાં એમનું સ્થાન કેવી રીતે મજબૂત થયું? આજે એમનો વારસો શું ગણાય?
સમય જતાં એમના કાર્યની મૌલિકતા અને ઊંડાણ વધારે ને વધારે સ્વીકારાતા ગયા. આજે તેઓ માત્ર લેટિન અમેરિકન સાહિત્યના જ નહીં પણ વિશ્વ સાહિત્યના એક અગ્રણી અવાજ તરીકે સ્થાપિત છે. એમનો વારસો ઘણો મોટો છે.
જેમ કે
મુખ્ય મુદ્દાઓ કયા ગણાય? પહેલું તો એમણે લાખો વાચકો માટે, જેઓ કદાચ લેટિન અમેરિકા વિશે બહુ જાણતા ન હતા, એમના માટે એ ખંડના ઇતિહાસ, સંસ્કૃતિ અને રાજકીય વાસ્તવિકતાઓને સમજવાનો દરવાજો ખોલી આપ્યો એમના પુસ્તકો ધકી.
સાચી વાત છે, અંગ્રેજીમાં પણ બહુ વંચાયા છે.
બહુ જ. બીજું, એમણે જુલિયા આલ્વારેઝ, સેન્ડ્રા સિસ્નેરોઝ જેવી લેટિના લેખિકાઓની આખી પેઢીને પ્રેરણા આપી અને એમના માટે માર્ગ મોકળો કર્યો. એમણે બતાવ્યું કે સ્ત્રીઓ પણ મહાગાથાઓ લખી શકે છે, ઇતિહાસને પોતાનો અવાજ આપી શકે છે.
આજના સમયમાં એમનું કાર્ય કેટલું પ્રાસંગિક લાગે છે. જે વિષયો પર એમણે લખ્યું છે એ આજે પણ એટલા જ મહત્વના છે.
મને લાગે છે કે અત્યંત પ્રાસંગિક. તમે જુઓ, એમના મુખ્ય વિષયો દેશનિકાલ, સરમુખત્યારશાહીનો ભય, સ્ત્રી અધિકારો, સ્મૃતિ અને ભૂતકાળ સાથેનો આપણો સંબંધ, સ્થળાંતર, ઓળખની શોધ.
હા, આ બધા મુદ્દાઓ તો આજે પણ દુનિયાભરમાં ચર્ચામાં છે.
બિલકુલ, આજે પણ દુનિયાભરમાં એટલા જ, કદાચ વધારે જીવંત અને સળગતા છે. જ્યારે રાષ્ટ્રવાદ અને સરહદો વધુ કઠોર બની રહ્યા છે, ત્યારે એમનું સાહિત્ય આપણને માનવતા, સહાનુભૂતિ અને પરસ્પર જોડાણની યાદ અપાવે છે.
અને એમણે પેલું ફાઉન્ડેશન પણ શરૂ કર્યું છે ને, એમના સામાજિક કાર્ય વિશે કંઈક કહેશો?
હા, 1996માં એમની પુત્રી પોલાના નામે ઇઝાબેલ એલેન્ડે ફાઉન્ડેશન, જે વિશ્વભરમાં મહિલાઓ અને છોકરીઓના અધિકારો અને સશક્તિકરણ માટે કામ કરે છે. આ એમની સામાજિક પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે. એ માત્ર લખતા નથી પણ કાર્ય પણ કરે છે.
ખરેખર પ્રશંસનીય. એમના લખાણોમાંથી કેટલાક યાદગાર વિચારો કે અવતરણો કયા છે જે એમની ફિલોસોફીની, એમના જીવન દ્રષ્ટિકોણની ઝલક આપે?
ચોક્કસ. એમના પુસ્તકો અને ઇન્ટરવ્યૂ તો માર્મિક અને સુંદર પંક્તિઓથી ભરેલા છે. ધ હાઉસ ઓફ ધ સ્પિરિટ્સમાંથી એક બહુ જાણીતી પંક્તિ છે, સ્મૃતિની શક્તિ વિશે. મૃત્યુનું અસ્તિત્વ નથી, લોકો ત્યારે જ મૃત્યુ પામે છે જ્યારે આપણે તેમને ભૂલી જઈએ છીએ. જો તમે મને યાદ કરી શકો તો હું હંમેશા તમારી સાથે રહીશ.
વાહ, ખૂબ સુંદર અને ભાવુક કરી દે એવું.
પછી એક લેખક તરીકે પોતાના કર્તવ્ય વિશે તેઓ કહે છે, જે કદાચ એમના રાજકીય અનુભવોમાંથી આવેલું લાગે છે, જે ભૂલવું ન જોઈએ તે લખો.
રાઇટ વોટ શુડ નોટ બી ફોગોટન, જાણે ઇતિહાસના સાક્ષી બનવાની જવાબદારી.
હા, અને એમના એક સંસ્મરણ ધ સમ ઓફ આર ડેઝ, લા સુમા દે લોસ દિયાઝ, માં તેઓ વાર્તા અને આપણી ઓળખ વચ્ચેના સંબંધ પર બહુ સરસ રીતે કહે છે. આપણે એ વાર્તા છીએ જે આપણે કહીએ છીએ. આપણે આપણી સ્મૃતિઓનો સરવાળો છીએ અને ભવિષ્ય માટેની આપણી આશા છીએ.
આપણે એ વાર્તા છીએ જે આપણે કહીએ છીએ. ખરેખર આ વાત પર વિચાર કરીએ તો સમજાય કે આપણું અસ્તિત્વ જ આપણી વાર્તાઓ પર કેટલું ટકેલું છે. ખૂબ જ ગહન અને પ્રેરણાદાયક વિચારો.
બિલકુલ.
આ બધી ચર્ચા પછી ઇઝાબેલ એલેન્ડેના જીવન અને કાર્યમાંથી મુખ્ય કઈ વાત આપણે શીખી શકીએ? એક અંતિમ વિચાર શું લઈ જઈ શકાય?
મારા મતે કદાચ સૌથી મહત્વની વાત એ છે કે વ્યક્તિગત વાર્તાઓ ભલે તે ગમે તેટલી નાની, અંગત કે ઘડેઘત્તું લાગે, એમાં પણ ઇતિહાસની જે મોટી ધારા છે એને સમજવાની, એને માનવીય ચહેરો આપવાની અને એની સાથે સંવાદ સાધવાની અદ્ભુત શક્તિ રહેલી છે. વ્યક્તિગત એ જ રાજકીય છે એવું પણ કહી શકાય ને?
બરાબર.
એલેન્ડેનું સમગ્ર સર્જન એ વાતનું પ્રમાણ છે કે ભયાનક નુકસાન, રાજકીય દમન અને વિસ્થાપનના ઊંડા ઘા વચ્ચે પણ વાર્તા કહેવાની ક્રિયા, પોતાની અને બીજાની વાર્તાઓ સાંભળવાની અને કહેવાની, એ આપણને ભૂતકાળને સાચવવા, વર્તમાનને અર્થ આપવા અને ભવિષ્ય માટે આશા ટકાવી રાખવામાં કેવી રીતે મદદ કરી શકે છે.
બરાબર.
કલા, ખાસ કરીને સાહિત્ય, કેવી રીતે પ્રતિકાર, સ્મૃતિ અને પુનર્નિર્માણનું સાધન બની શકે છે તેનું તેઓ જીવંત ઉદાહરણ છે.
હા, એ વાત સાચી. અને એ પણ વિચારવા જેવું છે કે આપણી પોતાની અંગત અને પારિવારિક વાર્તાઓ જો આપણે ધ્યાનથી સાંભળીએ અને કહીએ તો તે આપણા સમયના મોટા ઇતિહાસ વિશે આપણને શું શીખવી શકે છે, કદાચ ઇતિહાસને સમજવાની એક નવી જ દ્રષ્ટિ આપી શકે છે.
બિલકુલ, વિચારવા જેવી વાત છે. દરેકની વાર્તા મહત્વની છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.